એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે એમ કે ખરેખર અનોખું છે, એલી બ્રોશનું હાઇપરબોલ એન્ડ હાફ. તમે નામ સાંભળ્યું જ હશે કદાચ.
હા, અનફોર્ચ્યુનેટ સિચ્યુએશન્સ, ફ્લોડ કોપિંગ મેકેનિઝમ્સ, મેહેમ એન્ડ અધર થિંગ્સ ધેટ હેપન્ડ. લાંબુ નામ છે.
હા હા, બહુ લાંબુ, પણ પુસ્તક એટલું જ રસપ્રદ છે. એના પેઇન્ટવાળા ચિત્રો, એની રમૂજી શૈલી ખૂબ જાણીતું છે. કદાચ અમુક ચિત્રો ઓનલાઈન જોયા હશે, પેલું ગુલાબી ફ્રોકવાળું.
ચોક્કસ જોયા હશે. અને મને લાગે છે કે આ પુસ્તક આજે પણ એટલું જ એમ કે પ્રસ્તુત છે, કદાચ પહેલા કરતાંય વધુ.
કેમ એવું લાગે છે તમને?
કારણ કે જે રીતે એ માનસિક સ્વાસ્થ્ય જેવા ગંભીર વિષયોને લે છે, ખાસ કરીને ડિપ્રેશન અને ચિંતા, એને બહુ જ કાચી પ્રામાણિકતાથી રજૂ કરે છે. અને પાછી રમૂજ પણ છે, એ અસાધારણ છે.
બરાબર. એલી બ્રશ પોતાના જીવનના અનુભવો, બાળપણની પેલી નાની મોટી વિચિત્રતાઓ હોય કે પછી ડિપ્રેશનનો ગંભીર સંઘર્ષ, એ બધું એવી રીતે વણે છે ને
કે વાચક તરત જોડાઈ જાય. એમ લાગે કે આપણી જ વાત છે.
બિલકુલ, જાણે કોઈ ફિલ્ટર વગર સીધી વાત. અને એ આપણને યાદ અપાવે છે કે ભાઈ, એકલતા અનુભવવી, સંઘર્ષ કરવો, ક્યારેક વિચિત્ર વર્તન કરવું, એ બધું મતલબ માનવ હોવાનું જ ભાગ છે.
અને એની શૈલી, એના વિશે શું કહેવું, જાણી જોઈને સાવ સિમ્પલ, એમ કે બાળકો જેવા લાગે એવા એમએસ પેઇન્ટના ચિત્રો.
હા, પણ એની સાથે એકદમ વિચારશીલ અને રમૂજી લખાણ, આ કોમ્બિનેશન જ મતલબ જાદુઈ છે.
હા, અને એ ચિત્રો ખરેખર ખૂબ મહત્વના છે. એની સાદગી જેની તાકાત છે, એ એવી જટિલ લાગણીઓ બતાવી દે છે જે કદાચ શબ્દોમાં ખેવી અઘરી પડે.
સાચી વાત, સીધી અને સ્પષ્ટ રીતે, જાણે કોઈ બાળક કહેતું હોય એમ, નિખાલસ.
એક રીતે તો એણે ભાવનાત્મક સ્થિતિઓ સમજાવવા માટે નવી જ દ્રશ્ય ભાષા બનાવી દીધી છે. એ બતાવે છે કે સૌથી મુશ્કેલ અનુભવો વિશે પણ વાત થઈ શકે છે અને એમાં રમૂજ પણ શોધી શકાય,
જે પેલી શરમ અને કલંકને ઘટાડવામાં બહુ મદદ કરે, ખરું ને?
ચોક્કસ, એ જ તો મુખ્ય વાત છે.
તો આ એલી બ્રોશ છે કોણ જેણે આટલું અસરકારક રીતે પોતાની વાત મૂકી છે? જરા એમના વિશે જાણીએ.
એક લેખિકા છે, કલાકાર છે અને બ્લોગર. 2009માં એમણે પેલો હાઇપરબોલે એન્ડ અ હાફ નામનો બ્લોગ શરૂ કર્યો હતો.
ઓ હા, એ તો જબરદસ્ત વાયરલ થયેલો, લાખો લોકો વાંચતા હતા.
બરાબર. અને આ પુસ્તક એ જ બ્લોગ પોસ્ટ્સ અને થોડી નવી સામગ્રીનું સંકલન છે. પણ ખાસ વાત એ છે કે તે કોઈ એમ કે મનોવૈજ્ઞાનિક નથી, કોઈ નિષ્ણાત નથી.
એટલે એની વિશ્વસનીયતા કોઈ ડિગ્રીમાંથી નથી આવતી?
ના, બિલકુલ નહીં. એ આવે છે એના પોતાના જીવનના અનુભવોની પ્રામાણિકતામાંથી. એણે પોતાના ગંભીર ડિપ્રેશન, પેલું ADHD જેવું કહી શકાય, ધ્યાન ટકાવવામાં તકલીફ, આવેગો પર કંટ્રોલ રાખવામાં મુશ્કેલી અને સતત ચિંતા,
એ બધા સંઘર્ષો ખુલ્લા દિલથી દુનિયા સામે મૂક્યા છે.
હા, અને આ અનુભવજન્ય જ્ઞાન જ એને મતલબ અનોખું બનાવે છે. માઇક્રોસોફ્ટ પેઇન્ટનું પાત્ર, ત્રિકોણ જેવો, ગુલાબી ડ્રેસ, પીળી પોનીટેલ, પહોળી આંખો.
હા હા, એ તો આઇકોનિક બની ગયું છે, જાણે માનસિક ઉથલપાથલનું પ્રતીક.
બરાબર. એ પાત્ર એવા ભાવો વ્યક્ત કરે છે જે કદાચ શબ્દો ના કહી શકે. ખાંડ ખાધા પછીની પેલી હાઇપર એક્ટિવિટી હોય કે પછી ડિપ્રેશનની પેલી ઊંડી શૂન્યતા.
ખરેખર એણે એક નવી જ દ્રશ્ય અને વર્ણનાત્મક ભાષા વિકસાવી છે, સીધી અને અસરકારક.
તો આ પુસ્તક છે શું? મૂળભૂત રીતે આત્મકથાત્મક નિબંધો અને પેલી સચિત્ર વાર્તાઓનો સંગ્રહ છે.
પણ કોઈ સીધી લાઇનમાં ચાલતી આત્મકથા નથી, બરાબર?
ના ના, એવું નથી કે જન્મથી શરૂ થાય અને ક્રમમાં આગળ વધે. એ તો જીવનના જુદા જુદા ટુકડાઓ છે, અનુભવોનું મિશ્રણ. બાળપણની રમૂજી વાતો પણ છે, તો પુખ્તવયના ગંભીર માનસિક સંઘર્ષો પણ છે.
એટલે એવું લાગે કે પુસ્તકનો હેતુ બેવડો છે. એક તો માનસિક સ્વાસ્થ્યના સંઘર્ષોને નોર્મલ બનાવવા, એમાંથી પેલી શરમ કાઢવી.
અને બીજું?
બીજું, માનવ સ્વભાવની વિચિત્રતા, આપણી અતાર્કિકતા, આપણી અપૂર્ણતા, એને રમૂજ સાથે ઉજાગર કરવી.
બરાબર કહ્યું. એ આપણને એક ભાવનાત્મક રોલર કોસ્ટર પર લઈ જાય છે, ક્યારેક હસાવે, ક્યારેક ગંભીર બનાવે, પણ હંમેશા વિચારતા કરી દે.
એ રોલર કોસ્ટર શબ્દ પરફેક્ટ છે. એક પ્રકરણમાં પેલી કેક ખાવાની બાળપણની જીદ પર હસી હસીને પેટ દુખી જાય,
અને બીજા જ પ્રકરણમાં ડિપ્રેશનની ગંભીરતા, પેલી શૂન્યતા, એકલતા, એનું એટલું સચોટ અને કાચું વર્ણન હોય ને કે તમે સ્તબ્ધ થઈ જાઓ.
હા, આ વિરોધાભાસ જ એની શક્તિ છે. જીવનની જટિલતાને એ સપાટ નથી બનાવતું.
જો મુખ્ય વિષયો જોઈએ તો બાળપણનું મનોવિજ્ઞાન છે, પુખ્ત બનવાનો સંઘર્ષ છે, પ્રેરણાનો અભાવ, પેલું પ્રોક્રેસ્ટિનેશન એટલે કે કામ ટાળવાની વૃત્તિ.
ઓ હા, એના પર તો આખા પ્રકરણો છે.
પછી પાલતુ પ્રાણીઓ સાથેના સંબંધો, પેલું સિમ્પલ ડોગ અને હેલ્પર ડોગ.
હા હા, જે બધું બગાડે છે.
પછી સામાજિક ચિંતા અને સૌથી મહત્વનું ક્લિનિકલ ડિપ્રેશન, એનું બહુ જ વિગતવાર, પ્રામાણિક અને છતાં ક્યાંક આશાસ્પદ ચિત્રણ છે.
એને સ્વીકારવા પડે.
બરાબર. એ કોઈ સહેલા જવાબો નથી આપતું, પણ અનુભવોને માન્યતા આપે છે, સમજણનો રસ્તો ખોલે છે.
ચલો હવે થોડા મુખ્ય વિચારો અને પ્રકરણો પર વધુ વાત કરીએ. આખા પ્રકરણ વર્ણવવાને બદલે એમાંથી શું શીખવા મળે છે એ જોઈએ. જેમ કે પેલું ધ ગોડ ઓફ કેક. બાળપણમાં આખી કેક ખાઈ જવાની વાત એ ખાલી રમૂજી કિસ્સો નથી, પણ
એ બતાવે છે કે બાળકોનો તર્ક કેટલો અલગ હોય છે, એમની ઈચ્છાઓ કેટલી તીવ્ર હોય છે. આપણને યાદ અપાવે કે બાળપણની નિર્દોષતા સાથે કેવી અતાર્કિક જીદ પણ જોડાયેલી હોય છે.
અને એલી જે રીતે એનું વર્ણન કરે છે એ પુસ્તકનો ટોન સેટ કરે છે કે ભાઈ પોતાની ભૂલો અને વિચિત્રતાઓને પણ રમૂજ અને નિખાલસતાથી જોવાની.
બરાબર. પછી પેલા કૂતરાઓવાળા પ્રકરણો, ધ સિમ્પલ ડોગ અને ધ હેલ્પર ડોગ, એ પણ ખાલી પાલતુ પ્રાણીઓની વાતો નથી ખરું ને?
ના, જરાય નહીં.
એ અપેક્ષાઓ વિરુદ્ધ વાસ્તવિકતાનો મોટો મુદ્દો છે. આપણે પ્રાણીઓ પાસેથી અને કદાચ લોકો પાસેથી પણ જેવી અપેક્ષા રાખીએ એવા એ ના પણ હોય.
પેલો એક કૂતરો સાવ ભોળો, બીજો મદદ કરવા જાયને બધું બગાડે.
હા, આપણા જીવન જેવું જ છે. આપણી ધારણાઓ અને વાસ્તવિકતા વચ્ચેનો ગેપ, આપણી નિરાશા અને એમાં પણ રમૂજ શોધવાની કળા, જાણે એ કૂતરાઓ લેખિકાની અને આપણી પણ અપૂર્ણતાઓ અને નિષ્ફળ કોશિશોનું પ્રતિબિંબ હોય.
અને પુખ્તતા, પ્રેરણાનો અભાવ, કામ ટાળવાની વૃત્તિ, પ્રોક્રેસ્ટિનેશન, એ પ્રકરણો તો મતલબ કેટલા બધા લોકો માટે રિલેટેબલ હશે. પેલી સ્નીકી હેટ સ્પાઇરલની વાત ખાસ, એ શું છે જરા સમજાવશો?
હા, સ્નીકી હેટ સ્પાઇરલ એ એક માનસિક સ્થિતિ છે, કામ ટાળવાનું દુષ્ટચક્ર. તમે કામ નથી કરતા એટલે તમને પોતાની જાત પર ગુસ્સો આવે, અપરાધ ભાવ લાગે.
અચ્છા.
પછી આ નકારાત્મક લાગણીઓ એટલી વધે કે કામ શરૂ કરવું ઓર અઘરું લાગે. એનાથી ગુસ્સો અને સ્વધિક્કા આછો વધે અને આ ચક્કર ચાલ્યા જ કરે.
ઓ બાપરે.
આ બહુ સૂક્ષ્મ રીતે બતાવે છે કે પ્રેરણાનો અભાવ ખાલી આળસ નથી હોતી, ઘણીવાર એ ઊંડી માનસિક ગળમથલ હોય છે.
અને એ પેલું ચિત્ર યાદ છે જેમાં એ ધાબડા નીચે પેલો આકારહીન પિંડ બનીને પડી રહે છે, કંઈ જ કરવાની ઈચ્છા વગર? એ ડિપ્રેશન કે પ્રેરણાના સખત અભાવની જડતાનું કેટલું શક્તિશાળી ચિત્રણ છે, શબ્દો કરતાં વધુ કહી જાય છે.
બરાબર. અને હવે સૌથી મહત્વના ભાગ પર આવીએ, ડિપ્રેશન પરના પ્રકરણો. એડવેન્ચર્સ ઇન ડિપ્રેશન અને ડિપ્રેશન પાર્ટ ટુ, આ તો પુસ્તકનું હૃદય છે. એલી અહીં સ્પષ્ટ કરે છે કે ક્લિનિકલ ડિપ્રેશન ખાલી ઉદાસી નથી, એના શબ્દોમાં એ લાગણીઓનું ગાયબ થઈ જવું છે. શૂન્યતા, ભાવનાત્મક લકવો, બધું રંગહીન, અર્થહીન.
અને એને આ સ્થિતિ બીજાને સમજાવવામાં જે તકલીફ પડે છે એ પણ બહુ અસરકારક રીતે બતાવ્યું છે. પેલું ફેમસ ચિત્ર જેમાં એ હાથ ઊંચા કરીને કહે છે, હું ઉદાસ છું પણ અંદરથી કંઈક બીજું જ ભયંકર અનુભવી રહી છે.
હા, એ સંવાદની ખાઈ અને એકલતા બરાબર બતાવે છે. લોકો કહે બસ ખુશ રહેવાની કોશિશ કર, પણ એ સમજી નથી શકતા કે આ ઈચ્છાશક્તિનો સવાલ જ નથી.
બિલકુલ.
અમે એ પણ બતાવે છે કે આ સ્થિતિમાં બીજાઓની ચિંતા કે મદદ કરવાની નિષ્ફળ કોશિશો જોઈને કેવું લાગે છે. પણ સૌથી મહત્વનું સાજા થવાની પ્રક્રિયા, એનું વર્ણન બહુ જ વાસ્તવિક છે.
સીધી લીટી નથી હોતી એમને,
જરાય નહીં. વિચિત્ર, અણધારી, ઉતાર ચડાવવાળી. અને પેલો ક્ષણ જ્યારે મહિનાઓની શૂન્યતા પછી ફ્રીજ નીચે પડેલો પેલો સુકાઈ ગયેલો મકાઈનો દાણો જોઈને એને અકારણ થોડું હસવું આવે છે ને, એ બહુ જ મહત્વનો છે.
હા, એ ક્ષણ જાણે કંઈક તૂટ્યું પણ સારી રીતે. એ બતાવે છે કે રિકવરીની શરૂઆત કોઈ મોટા ચમત્કારથી નહીં, પણ આવી નાની, વિચિત્ર, લગભગ હાસ્યાસ્પદ ક્ષણોથી થઈ શકે છે.
બરાબર. લાગણીનો પહેલો તણખો ભલે ને ગમે તેટલો નાનો હોય, અને આ પછી પોતાની ઓળખ ફરી બનાવવાનો સંઘર્ષ શરૂ થાય છે. પેલું આઇડેન્ટિટી પ્રકરણ.
હા, ડિપ્રેશન પછી લાગે કે હું પહેલા જેવી નથી રહી અને ફરીથી પોતાના જેવું ફીલ કરવું એ ધીમી અને અઘરી પ્રોસેસ છે. આ પુસ્તક એ સંઘર્ષને પણ બહુ જ સંવેદનશીલતાથી લે છે.
તો આ બધા અનુભવોમાંથી મુખ્ય સંદેશાઓ શું તારવી શકાય જો ટૂંકમાં કહેવું હોય તો? મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો સંદેશ છે માનસિક સ્વાસ્થ્યનું સામાન્યકરણ. ડિપ્રેશન એ ચારિત્ર્યની ખામી નથી, પણ એક વાસ્તવિક બીમારી છે. આ સમજ ખાસ કરીને આપણા સમાજમાં જ્યાં માનસિક સ્વાસ્થ્ય સાથે આટલો બધો કલંક જોડાયેલો છે,
તેને ઘટાડવામાં મદદ કરી શકે છે. લોકોને પોતાના સંઘર્ષ વિશે વાત કરવા, મદદ લેવા પ્રોત્સાહિત કરે. પેલું એલીનું વાક્ય યાદ છે? મારે તેમને સમજાવવું હતું પણ હું સમજાવી જ ન શકી.
હા, એ કલંક તોડવાની જરૂરિયાત બતાવે છે. અને બીજો મુદ્દો, સામાજિક અપેક્ષાઓ કેવી રીતે સ્થિતિ બગાડી શકે છે. જેમ કે બીજાઓ જે સરળતાથી કરી શકે છે તે ન કરી શકવાની શરમ ડિપ્રેશનનું બીજું સ્થળ છે.
ઓહ, આ આપણને વધુ સહાનુભૂતિ રાખવા પ્રેરે છે.
ત્રીજો સંદેશ છે રમૂજ એક ટકી રહેવાની રીત તરીકે, કોપિંગ મિકેનિઝમ. પણ અહીં એ સમજવું જરૂરી છે કે એ ગંભીર મુદ્દાઓને હળવાશથી નથી લેતી.
ના, જરાય નહીં.
પણ રમૂજનો ઉપયોગ એને સહ્ય બનાવવા, વહેંચવા યોગ્ય બનાવવા અને એમાં રહેલી વિચિત્રતાઓને ઉજાગર કરવા કરે છે. પેલી મકાઈના દાણાવાળી ક્ષણ યાદ કરો.
હા, એ હાસ્યાસ્પદ હતી, પણ એ જ હાસ્ય એને જીવંત હોવાનો અહેસાસ કરાવે છે.
બરાબર. એ કહે છે, મને ગર્વ હતો કે મેં એક છટકબારી શોધી કાઢી. ઉદાસી અને હાસ્ય એકસાથે ન હોઈ શકે, પણ આવી વિચિત્ર ક્ષણોમાં કદાચ શક્ય બને છે.
અને ચોથો મુદ્દો જે મને બહુ ગમ્યો, વિકાસ અને પુનઃપ્રાપ્તિની બિનરેખીય પ્રકૃતિ. આપણે સફળતા કે સાજા થવાને સીધી લીટીમાં જોઈએ છીએ હંમેશા, આગળ વધવાનું. પણ એલી બતાવે છે કે વાસ્તવિકતા અલગ છે. ઉતાર ચડાવ આવે, પાછા પડાય, પ્રગતિ વિચિત્ર રીતે થાય. આ સફળતાના પરંપરાગત ખ્યાલોને પડકારે છે.
વધુ વાસ્તવિક અને માયાળું દ્રષ્ટિકોણ આપે છે. જેમ એ કહે છે, ડિપ્રેશન ક્યારેક નાની લહેર હોય છે અને ક્યારેક તે સુનામી હોય છે. આ અનિશ્ચિતતા સ્વીકારવી પડે.
અને પાંચમો સંદેશ
એ આડકતરી રીતે આવે છે, હકારાત્મક વિચારસરણીની મર્યાદા. પુસ્તક બતાવે છે કે ક્લિનિકલ ડિપ્રેશનમાં ખાલી પોઝિટિવ વિચારોથી કંઈ ના થાય. જેમ એલી કહે છે, એ મૃત વ્યક્તિને ખુશ કરવાની કોશિશ કરવા જેવું છે.
મતલબ એ મગજના કેમેસ્ટ્રીનો ફેરફાર છે, ખાલી મનોબળની વાત નથી.
બરાબર. આ સમાજ ખોટી માન્યતાઓ અને સહેલા ઉપાયોથી દૂર રહેવા પ્રેરે છે.
તો આ બધા વિચારો આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે કામ લાગે?
ઘણી રીતે. સૌથી પહેલા તો માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને સહાનુભૂતિ વધારવામાં. આ પુસ્તક આપણને પોતાની કે આપણા પ્રિયજનોની સ્થિતિ વધુ સારી રીતે સમજવામાં મદદ કરે. જો કોઈ સંઘર્ષ કરતું હોય તો એમની સાથે વધુ સંવેદનશીલતાથી વાત કરતા શીખવે.
હા, એ સંઘર્ષો વ્યક્ત કરવા માટે ભાષા આપે છે, ચિત્રો આપે છે. બીજું, અપેક્ષાઓનું પુનઃમૂલ્યાંકન. જીવન પાસેથી, પોતાની જાત પાસેથી, બીજાઓ પાસેથી વાસ્તવિક અપેક્ષાઓ રાખવી.
એનાથી નિરાશા અને સ્વટીકા ઘટે. જેમ પેલું પુખ્ત બનવા વિશે એલી કહે છે, જવાબદાર પુખ્ત બનવાની રીત, જવાબદાર પુખ્ત ન બનો. આનો મતલબ બેજવાબદાર બનવું એવો નથી, પણ
કદાચ પુખ્તતાની પેલી કઠોર વ્યાખ્યાઓને પડકારવી, પોતાની અપૂર્ણતા સ્વીકારવી.
ત્રીજું, પ્રામાણિક સંવાદનું મહત્વ.
એલી બ્રોશની જેમ પોતાની નબળાઈઓ વિશે વાત કરવી સહેલી નથી, પણ એનાથી એકલતા ઘટે, સંબંધો ગાઢ બને.
બરાબર. કદાચ આપણા સમાજમાં જ્યાં લાગણીઓ દબાવી દેવાય છે, ત્યાં માનસિક સ્વાસ્થ્ય અને બીજા અઘરા વિષયો પર વધુ ખુલ્લી પ્રામાણિક વાતચીતની જરૂર છે.
અને ચોક્કસપણે રમૂજનો યોગ્ય ઉપયોગ, મુશ્કેલ પરિસ્થિતિમાં હળવાશ શોધવી, પોતાની જાત પર કે પરિસ્થિતિની વિચિત્રતા પર હસવું, એ તણાવ ઘટાડવામાં મદદ કરી શકે.
હા, ગંભીરતા ઓછી કરવા નહીં, પણ સહ્ય બનાવવા. અને આ બધું મળીને આ પુસ્તક અને આવી વાર્તાઓ સામાજિક કલંક ઘટાડવામાં મદદ કરે છે.
જ્યારે લોકોને ખબર પડે કે એ એકલા નથી, કે બીજાઓ પણ આવા સંઘર્ષોમાંથી પસાર થાય છે,
ત્યારે વાત કરવી ઓછી અઘરી બને છે, ખુલ્લી વાતચીતને પ્રોત્સાહન મળે છે.
આ પુસ્તક વિશે વાત કરીને મને તો સૌથી નવાઈ એ જ લાગી કે કેવી રીતે સાવ સાદા, લગભગ બાળકે દોર્યા હોય એવા ચિત્રો આટલી ઊંડી, જટિલ, દર્દનાક લાગણીઓ આટલી સચોટ રીતે બતાવી શકે છે. એ ચિત્રો વગર પુસ્તક અધૂરું જ લાગે.
સાચી વાત.
અને હા, પેલું પ્રોક્રેસ્ટિનેશન અને સ્નીકી હેડ સ્પાઇરલ, ઓહ, એવું લાગ્યું કે જાણે કોઈએ મારા મનની વાત લખી દીધી. ખરેખર રાહત મળી એ વાંચીને.
મારા માટે ડિપ્રેશનનું જે ચિત્રણ છે, સચોટ, નિર્મમ અને છતાં કરુણાપૂર્ણ, એ ખરેખર પ્રભાવશાળી છે. એણે ડિપ્રેશનને રોમેન્ટિક નથી બનાવ્યો, એની ગંભીરતા ઓછી નથી કરી, પણ એને સમજાવી શકાય એવું બનાવ્યું. અને પુનઃપ્રાપ્તિની પેલી બિનરેખીય, વિચિત્ર પ્રક્રિયાનું વર્ણન, કે એ કોઈ મોટી ક્ષણમાં નહીં પણ પેલી મકાઈના દાણા જેવી નાની, અણધારી, લગભગ હાસ્યાસ્પદ ક્ષણોમાં શરૂ થઈ શકે છે.
હા, એ બહુ મહત્વનો અને આશાસ્પદ સંદેશ છે.
હા, એ બતાવે છે કે અંધારામાં પણ પ્રકાશનું નાનું કિરણ હોઈ શકે છે, અને ક્યાંથી આવશે એ કહી ન શકાય.
આ પુસ્તક ખરેખર આપણને વિચારતા કરી દે છે. શું આપણે આપણા જીવનમાં, આપણા પરિવારોમાં, સમુદાયમાં મુશ્કેલ વિષયો પર વાત કરવા માટે એલી બ્રોશની જેમ થોડી વધુ પ્રામાણિકતા અને યોગ્ય માત્રામાં રમૂજનો ઉપયોગ કરી શકીએ?
જેથી આપણે એકબીજાને વધુ નજીક આવી શકીએ, એકબીજાને વધુ સારી રીતે સમજી શકીએ અને પેલી દિવાલો નહીં પણ પુલ બનાવી શકીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.